પણ નથી, બંને બંને કારણ છે. છતાં હવે ખુલાસો કરે, છતાં સાધક જીવને શુભ રાગ વખતે સાચા દેવ શાસ્ત્ર ગુરુ જ નિમિત્ત રૂપે હોય છે. શુભ રાગ થાય છે માટે સાચા દેવગુરુને આવવું પડે છે એમ નથી, ને સાચા દેવગુરુ છે માટે શુભ રાગ થયો છે એમ પણ નથી. છતાં શુભ રાગમાં સાચા દેવગુરુ જ નિમિત્ત હોય, બીજા હોય નહીં એવો મેળ છે. ખોટા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત પણ ન હોય. જ્ઞાન ઉપયોગને શુભ રાગનું અવલંબન નથી. અહીં તો ખાસ એ કહેવાનું છે કે વિકલ્પવાળી દશામાં રાગ હોવા છતાં ધર્મી જીવના જ્ઞાન ઉપયોગને રાગનું અવલંબન નથી. તે વખતે પણ પોતાનો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે તેને જ તેનો ઉપયોગ અવલંબી રહ્યો છે. રાગ પણ જ્ઞેય છે ને તે જ્ઞેયનો જ્ઞાનમાં સદાકાળ અભાવ છે, માટે ઉપયોગ રાગ વિનાનો છે. સાધકની દશામાં જ્ઞાન પણ થાય છે ને રાગ પણ થાય છે. તો કે છે કે રાગ રાગમાં છે ને ઉપયોગ ઉપયોગમાં છે. ઉપયોગમાં રાગ આવતો નથી, રાગમાં ઉપયોગ જતો નથી. ઉપયોગ થાય છે આત્માનું અવલંબન લેતા થાય છે સાધકને નિરંતર. જ્ઞેયો જ્ઞાનમાં છે, જ્ઞેયો જ્ઞાન ઉપયોગમાં નથી. જ્ઞેયો જ્ઞાન ઉપયોગમાં નથી. પ્રશ્ન, બધા જ્ઞેયોને કાઢી નાખ્યા? બધા જ્ઞેયોને કાઢી નાખ્યા? કોક જ્ઞેય તો જ્ઞાનમાં રાખો. બધા જ્ઞેયો જ્ઞાનની બહાર કાઢ્યા એમ? સમાધાન, જ્ઞેયોને કાઢી નાખવાનો પ્રશ્ન જ રહેતો નથી. કારણ કે જે વસ્તુ કોઈમાં ભળી ગઈ હોય, પ્રવેશી હોય, તેને કાઢવાનો પ્રશ્ન રહે, પણ જે વસ્તુ જેમાં ન હોય તેને કાઢી નાખવાનો પ્રસંગ જ રહેતો નથી. તારા ઉપયોગમાં રાગ આવ્યો જ નથી, તને ભ્રાંતિ થઈ ગઈ છે. બાકી તો ઉપયોગ ઉપયોગમાં ને રાગ રાગમાં છે. બહુ સરસ ખુલાસા, ગજબ કર્યું, ગજબ કામ કર્યું. એકતા તોડાવી નાખે રાગની હારે. પંચ પરમેષ્ટિ વગેરે પર જ્ઞેયો તેનામાં છે. પંચ પરમેષ્ટિ છે, એ જ્ઞેયો છે, એ તો એનામાં છે, તારામાં ક્યાં આવી ગયા? તેમનો જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. તેમનો એટલે પંચ પરમેષ્ટિ જે પર જ્ઞેય છે એનો પોતાના જ્ઞાનમાં અભાવ છે. એ કઈ જ્ઞાનમાં પેસી જતા નથી. શુભ રાગ પણ જ્ઞેય છે. જો અંદરની વાત આવી, બોલા પંચ પરમેષ્ટિ તો આત્મામાં આવતા નથી, તો બહાર રહીએ જ. પણ પંચ પરમેષ્ટિ પરત્વેનો જે શુભ રાગ થયો પર્યાયમાં, એ રાગ પણ જ્ઞેય છે. એ જ્ઞેય પણ જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન ભિન્ન છે ને જ્ઞેય ભિન્ન છે. એમ કે દુઃખ છે આકુળતા, એ જ્ઞાનમાં જણાય પણ જ્ઞાનમાં આવે નહીં. દુઃખ તો બહાર છે, જ્ઞેય છે. એટલે એને દુઃખનું વેદન પણ નથી. જ્ઞાનમાં દુઃખ આવે તો વેદાય ને, પણ દુઃખનો સંયોગ દેખીને એમ ભ્રાંતિ થઈ ગઈ છે કે આ દુઃખ પણ મારામાં થઈ ગયું. મારામાં જ્ઞાન થાય છે એ ચૂકી ગયો, અને મારામાં દુઃખ થાય છે એમ માન્યું. એટલે જ્ઞેયને પોતાનું સ્વરૂપ માન્યું. જે રાગ અને દુઃખ જે પર જ્ઞેય છે એને પોતાનું માન લીધું, એ ભૂલ થઈ ગઈ ને. મારું તો જ્ઞાન અને દુઃખ તો જ્ઞેય છે. આકુરતા થાય એ જ્ઞાનથી ભિન્ન છે, આત્માથી ભિન્ન છે. જ્ઞાનને ગ્રહણ નથી કરતો, અને રાગ અને રાગના ફળ દુઃખને ગ્રહણ કરે છે કે એ હું છું. બસ એમ સંયોગ જણાય છે જ્ઞાનમાં, તો સંયોગને પકડે છે કે આ સંયોગ મારા. પણ સંયોગ જેની સત્તામાં જણાય તે જ્ઞાન મારું એમ નથી પકડતો, જ્ઞાનને પકડતો નથી, જ્ઞેયને પકડે છે. એક વખત જ્ઞાનને પકડી લે ને તો જ્ઞેયથી છૂટો પડી જાય. પંચ પરમેષ્ટિ વગેરે પર જ્ઞેયો તેનામાં છે, તેનામાં છે. તેમનો જ્ઞાન ઉપયોગમાં ભાવ છે. શુભ રાગ પણ જ્ઞેય છે. તે શુભ રાગનો પણ જ્ઞાન ઉપયોગમાં અભાવ છે. ઉપયોગ સ્વ આત્માનો છે, તેને આત્મામાં રાખ્યો છે એમ કહી શકાય. એટલે આ બોલમાં અલિંગ્રહણનો અર્થ એ થયો, અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થોનું આલંબન, ઉપયોગને જ્ઞેય પદાર્થોનું આલંબન નથી એવો અલિંગ ગ્રહણનો અર્થ અહીં સમજો. એટલે જેને જ્ઞાન પ્રગટ કરવું હોય એને આત્માનું અવલંબન લેવું અને પરનું અવલંબન છોડી દેવું, જો જ્ઞાન જોતું હોય તો. કેમ કે જ્ઞાન તો આત્માનું અવલંબન લેતા જ થાય છે, દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લેતા જ્ઞાન થતું નથી. એવું તો પરાધીન થઈ ગયું, પરનું અવલંબન લે ત્યારે જ્ઞાન થાય તો આ જ્ઞાન પરાધીન થઈ ગયું. પરનું હોય તો ન થાય, દેવશાસ્ત્ર ગુરુ મળે નહીં, યોગ ન મળે તો ન થાય. હવે ગુરુદેવ ભયા ગયા, ગુરુદેવ હતા ત્યાં સુધી ઉપદેશ આપતા તો જ્ઞાન થતું હતું, હવે ગુરુદેવ ભયા ગયા તો આત્મજ્ઞાન ન થાય. અરે ગુરુદેવ હતા ત્યારે એનાથી નહોતું થતું અને અત્યારે નથી તો આત્માથી થાય. આ અરુણભાઈ અગાઉ વાત આવી છે કે સતનો ઉપદેશ પણ દુર્લભ છે અને સતનો ઉપદેશ જ્યારે નીકળે છે બહાર ત્યારે એમાં સમજનારા પણ થોડા હોય છે અને વિરોધ કરનારા પણ ઘણા હોય છે. ઓલા થોડા હોય છે અને વિરોધ કરનારા જાજા હોય છે, સમજનારા હંમેશા ઓછા હોય. ત્રણે કાપ ઋષભદેવ ભગવાન દાખલો આપ્યો ને, જે ઉપયોગને જ્ઞેય પદાર્થોનું અવલંબન નથી પણ સ્વનું અવલંબન છે એવા ઉપયોગ લક્ષણ વાળો તારો આત્મા છે એમ તારા સ્વજ્ઞેયને તું જાણ. આ રીતે તારા આત્માને બાહ્ય પદાર્થોના અલંબન વાળું જ્ઞાન નથી પણ સ્વભાવના અલંબન વાળું જ્ઞાન છે એમ તારા આત્મારૂપ સ્વજ્ઞેયને તું જાણ. પરજ્ઞેયને જાણવાનું તો બંધ કર અને સ્વજ્ઞેયને જાણવામાં રોકા બસ. અને પરજ્ઞેયને અવલંબન લઉં તો મને જ્ઞાન થાય એ શ્રદ્ધા તારી ખોટી છે, છોડી દે. એની શ્રદ્ધા ખોટી છે ને એટલે જ એ પરનું અવલંબન લીધા કરે છે. જયારે શ્રદ્ધા સાચી થશે ને તો પરનું અવલંબન છૂટી સ્વનું અવલંબન આવશે. પણ શ્રદ્ધામાં એમ છે કે છાપું વાંચું તો છાપાનું જ્ઞાન થાય, એમ શાસ્ત્ર વાંચું તો શાસ્ત્રનું જ્ઞાન થાય, ગુરુને સામે જવું તો ગુરુનું જ્ઞાન થાય. એટલે એકદમ પરાલંબન એમ બુદ્ધિ થઈ ગઈ છે. પણ પરને જાણવું હોય તો એ સ્વનું અવલંબન લઈને લોકાલોકનું જ્ઞાન થઈ જશે. પરને જાણવું છે ને તારે તો આત્માને જાણ, આત્માને જાણીશ તો બધું જણાઈ જશે. એનું અવલંબન લેવું નહીં પડે. કેવળી ભગવાન અવલંબન નથી રહેતા, અવલંબન તો આત્મામાં ડૂબી ગયા છે. તો એવું એ સ્વચ્છ જ્ઞાન થઈ ગયું છે કે લોકાલોક એમાં જણાઈ જાય છે, જેમ દર્પણમાં પદાર્થો જણાઈ જાય છે એની સ્વચ્છતામાં. એમ એ કઈ જાણવા જતા નથી, કેવળી ભગવાન કઈ જાણવા જતા નથી. હવે આઠમો બોલ, સાત બોલ થયા. આત્મા ઉપયોગને બહારથી લાવતો નથી એમ તું જાણ. પેલા એમ હતું કે ઉપયોગ પરનો અવલંબન લેવું પડે અને ઉપયોગ થાય એવું નથી. હવે ઉપયોગને બહારથી લાવતો નથી એમ તું જાણ, જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાન વાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે આ બોલમાં ઉપયોગ બહારથી લવાતો નથી, બહારથી કઈ લાવી શકાય જ્ઞાનને મેળવી શકાય બહારથી એવું જ્ઞાનનો નથી સ્વભાવ એમ કહે છે. અનાદિથી મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ પરતરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે વગેરે શુભ ભાવ કરે તો ઉપયોગ સુધરે ખરો કે નહીં? સત્સમાગમમાં જાય તો કંઈક ઉપયોગ સુધરે, વાણી સાંભળે તો કંઈક ઉપયોગ સુધરે, શુભ ભાવ કરે તો ઉપયોગ સુધરે, એમ કંઈ ખરું કે નહીં? એવો પ્રશ્ન કરે પોતે કે ના, જવાબ કે ના, ઉપયોગ ક્યાંય બહારથી લવાતો નથી, તે ક્રમસર અંતરમાંથી પ્રગટે છે. એની પર્યાયો ક્રમસર જ્ઞાનમાંથી જ્ઞાન પ્રગટ થયા કરે, બહારના કોઈ કારણમાંથી પ્રગટતો નથી, માટે અકારણીય છે. કોઈ એને કારણ આપો માં તમે કે આ હોય તો મને જ્ઞાન થાય, આ હોય તો જ્ઞાન થાય, એ તો પરાધીન થઈ ગયો આત્મા. ગજબ, અજબ ગજબની વાત. અંદરમાં લઈ જાય એકદમ, ક્યાંય કોઈની સામે જોવાનું ન રહ્યું, આત્માની સામે જોત. આ વાણી જીવને મળતી નથી. એમ આગળ કહ્યું કે સતનો ઉપદેશ જ ચાલ્યો ગયો, સાચી વાત જ બહાર આવે ને તો એને અપનાવનારા નીકળે, પણ શ્રવણ જ નમરે. શ્રવણ હોય તો કઈક એને સમજાય કે મારી માન્યતા ખોટી છે અને ગુરુદેવ કહે છે સાચું છે, એટલો એને આંતરો પડે. પણ એવાય પુણ્યની પ્રકાર એટલે એ વાણી કાન ઉપર આવે નહીં. આ તો વળી કુદરતી યોગાનુયોગ બની ગયો આપણને. આમ આત્માના ઉપયોગને યથાર્થ શ્રદ્ધવો જાણવો તે ધર્મનું કારણ છે. જ્ઞાન ઉપયોગ નિરાલંબી છે એમ તું જાણ. જ્ઞાન ઉપયોગ ને અવલંબન પરાધીન નથી, નિરાલંબી તત્વ છે. આત્મા દ્રવ્ય છે તે પોતે ઇન્દ્રિયોથી સ્વ તથા પરને જાણે તેવું તેનું સ્વરૂપ નથી. આત્મા પોતે ઇન્દ્રિયોથી જણાય તેવું તેનું સ્વરૂપ નથી. ધુમાડાથી અગ્નિ જણાય તેમ આત્મા ઇન્દ્રિયોના અનુમાનથી જણાય તેવો તેનો સ્વભાવ નથી. ધુવાળા દ્વારા તો અગ્નિનું જ્ઞાન થાય, અનુમાન કે જ્યાં ધુવાળો હોય ત્યાં અગ્નિ હોય, એમ એ દાખલો લઈને તો આમાં ઉતાર કે આત્મા ઇન્દ્રિયોના અનુમાનથી જણાય એવો તેનો સ્વભાવ નથી. બીજાઓ વડે આત્મા કેવળ અનુમાનથી જણાય તેવો તે પ્રમેય પદાર્થ નથી. બીજા જેવો રાગ રહિત સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણે તો તે જાણી શકાય. એકલો પોતાના જ્ઞાનથી પોતાના આત્મા જાણી શકાય. પોતે બીજા આત્માને કેવળ અનુમાનથી જાણે તેવો પોતાનો સ્વભાવ નથી, તે સ્વસંવેદનથી જાણી શકે છે. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે, પર પદાર્થની અપેક્ષા વિનાનો, ઇન્દ્રિય તથા મનના અવલંબન વિનાનો, પોતે પોતાને પ્રત્યક્ષ જાણે તેવો જ્ઞાતા સ્વભાવ છે. 42 પાનું. છ બોલમાં દ્રવ્યની વાત કરી છે, સાતમામાં જ્ઞાન ઉપયોગની વાત કરે છે. ઉપયોગ પણ જ્ઞેય છે, તે જ્ઞેયનો સ્વભાવ કેવો છે તે કહે છે. પ્રથમ જ્ઞાન ઓછું હતું ને પછી વધ્યું તો તે નિમિત્તો તથા બાહ્ય પદાર્થો હતા માટે વધ્યું, અથવા તે પદાર્થોનું અવલંબન લેતો હશે તો કહે કે ના, તે ઉપયોગ પર પદાર્થનું અવલંબન લેતો નથી. તેમ જ્ઞાનમાં જે જ્ઞેયો નિમિત્ત થાય છે તે જ્ઞેયોના અવલંબને જ્ઞાન થતું નથી. ભલે જ્ઞેયોમાં જ્ઞેયો જ્ઞાનમાં જણાય, પણ એ જ્ઞાન કઈ જ્ઞેયનું અવલંબન લઈએ તો એનું જ્ઞાન થાય છે એમ નથી. તે જ્ઞાન પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના જ અવલંબને થાય છે. તારે જ્ઞાન પ્રગટ કરવું હોય તો આત્માનું શરણમાં જા, બાકી કઈ છે. લાખ વાતની એક વાત નિશ્ચય રાણ, એક જ વાત ફરી ફરીને, બીજી કઈ વાત જ કરતા. એમ જ આ અંદર જો તું બસ ફેરવી ફેરવીને ચારે બાજુથી એક જ ઉપદેશ છે કે તું તને જાણ, તારી સન્મુખ થા, તું પરનું લક્ષ છોડી દે જો તારે આત્મભાન કરવું હોય. જ્ઞાન ઉપયોગની આઠમો બોલ. જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી એમ તું જાણ. જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે ક્યાંય બહારથી લાવતો નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. પ્રથમ જ્ઞાનની પર્યાયમાં હીણપતિ, પછી બીજે સમયે જ્ઞાનનો વધારો થાય છે. તે વધારો બહારથી આવ્યો, સાતમા બોલમાં કહ્યું કે જ્ઞાન ઉપયોગને દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન નથી, તો તેના આશ્રય વિના આ વૈધું કેવી રીતે? ભાઈ તે બહારથી આવતું નથી, અંતર તત્વોમાંથી આવે છે. હવે આઠમા બોલમાં કહે છે કે જ્ઞાન પરમાથી લવાતું નથી, જે જ્ઞાનનો વ્યાપાર જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી નિમિત્તો લક્ષ કરે તેને જ્ઞાન ઉપયોગ જ કહેતા નથી. જેવી રીતે ઇન્દ્રિયોથી જાણે તે આત્મા કહેવાતો નથી, તેમ જે ઉપયોગ પરનું અવલંબન લે તેને ઉપયોગ કહેતા નથી. અજ્ઞાની દલીલ કરે છે કે દ્રવ્ય ગુણ તો ત્રિકાળ શુદ્ધ એકરૂપ છે, તેને અવલંબન ન હોય એમ કહો તો ઠીક છે, પણ એક પછી એક થતી પર્યાયોમાં એકરૂપતા રહેતી નથી ને જ્ઞાનની વિશેષ વિશેષ નિર્મળતા અનેક પ્રકારની થાય છે, તે જ્ઞેયોના આધારે થતી હશે ને? મન તથા શુભરાગનું અવલંબન છે માટે શુદ્ધતા વધીને કે ના, તે નિર્મળતાની વૃદ્ધિ પર પદાર્થોમાંથી કે શુભરાગમાંથી આવતી નથી, તે પોતાના શુદ્ધ દ્રવ્ય સ્વભાવમાંથી જ આવે છે. અંતર પરિણમનની એકાગ્રતા વધતા બહારમાં પ્રગટ દેખાય છે. જ્ઞાનના વૈભવનું કારણ પૂર્વ આચાર્યોની પરંપરા કેમ કહ્યું? પ્રશ્ન. જો નિર્મળતા અંતરથી પ્રગટે છે એમ કહો તો કુંદકુંદ આચાર્ય ભગવાને સમયસાર ગાથા 5માં કહેલ છે કે અમારા સ્વસંવેદન જ્ઞાનનો જન્મ પૂર્વ આચાર્યોના અનુગ્રહપૂર્વક ઉપદેશથી થયેલો છે ને આચાર્યોની પરંપરાથી આ વૈભવ અમોને મળેલ છે એમ કેમ કહ્યું? એને તો એમ કહ્યું કે આચાર્યની પરંપરાથી અમારા ઉપર કરુણા કરી ને એને બોધ આપ્યો અમને, અહીંયાથી મળ્યું અમને એમ આવે છે કે સમાધાન. જ્યારે કોઈ પણ જ્ઞાની પોતાના જ્ઞાન સ્વભાવી ચેતનના આશરે પોતાના જ્ઞાનની અતૂટ ધારા ટકાવી રાખે છે ત્યારે પોતાના જ્ઞાનમાં નિમિત્ત રૂપે થતા પૂર્વ આચાર્યો કેવા છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવે છે. દરેક આત્મા પોતે પોતાનો જ્ઞાન પ્રવાહ ઉત્તરોત્તર ટકાવી રાખે છે ત્યારે ક્યાં ક્યાં નિમિત્તો હતા તેનું જ્ઞાન કરાવે છે. અમને અમારાથી જ્ઞાન થયું ત્યારે નિમિત્ત રૂપે કોણ હતું? કે અમારા ગુરુ હતા. એ વિવેક છે, એટલો નિમિત્તનું જ્ઞાન કરાયું. એને એમ કહેતા કે એનાથી થયું, હા એને આપ્યું એમ નહીં, એવું આશય નથી. જેમ જ્ઞાનીઓની પરંપરામાં ઉત્તરોત્તર જ્ઞાન ટકાવી રાખવામાં સંધિ છે તેમ તેના નિમિત્તોની પરંપરામાં ઉત્તરોત્તર સંધિ બતાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી છે. એટલો નિમિત્તનું જ્ઞાન કરાવે છે કે અમને અમારાથી જયારે જ્ઞાન થયું ત્યારે આ ગુરુએ જ્ઞાન આપ્યું એનાથી થયું એમ કહેવાય. એ નિમિત્તનું જ્ઞાન કરાયું કે કોણ નિમિત્ત હતું એનું નામ આપે કે અમને આ ગુરુ નિમિત્ત હતા, એટલે એમ કે બીજું કોઈ નિમિત્ત નહોતું, એટલે એટલું નિમિત્તનું જ્ઞાન થઈ જાય. એનાથી થયું એમ આશય કહેવાનું નથી. બહુ બહુ ઊંડો ઉતરે ત્યારે ઊંડા ઉતરવું પડશે. એમ છે ને કે દરિયામાં જયારે તમે કાંઠે થી હાથ નાખો ને તો શંખ હાથમાં આવે, પણ જો દરિયામાં ડૂબકી મારો તો રતન હાથમાં આવે. એમ થોડાક આનો અભ્યાસ ને ઊંડાણમાં ઉતરવાની જરૂર છે. વારંવાર બિન અભ્યાસ છે ને, અભ્યાસ નથી આ જાતનો. અભ્યાસ કરે તો પ્રાપ્ત થાય એવું છે. પોતાની ચીજ છે, કઈ બહારથી તો કઈ લાવવાનું છે નહીં. પોતાની પાસે વસ્તુ પડી છે, મુઠ્ઠી મુઠ્ઠીમાં ઓલો હતી વીટી, ભૂલી ગયો તો અરે આ વીટી મારા હાથમાં છે, બસ એમ પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે એની યાદ કરી અને સ્મરણ કરીને એનો અનુભવ કરવો. પોતાની પાસે વસ્તુ છે, બહારથી તો કઈ લાવવાની નથી. થઈ ગયો ટાઈમ, લ્યો આ પરાલંબી પણ છોડાવે છે. એકદમ જૈન દર્શન સ્વાધીન અને સ્વતંત્રતાનો ઢંઢેરો પીટાવે છે. આત્માને સ્વાધીન બનાવી દે છે. જે આત્મા પરાધીન થઈ ગયો છે ને, આ હોય તો સુખ થાય ને આ હોય તો સુખ થાય, આ ન હોય તો હું દુઃખી, એ પરાધીન દ્રષ્ટિ છે. તારે તારા સુખને માટે કોઈ અપેક્ષા પર પદાર્થની જરૂર નથી. જો લક્ષ્મીથી સુખ થતું હોય તો મુનિરાજો નગ્ન દિગંબર મુનિ છે જંગલમાં, એની પાસે તાણો વાળો કઈ નથી. બોલો, વહીવટ હાલતો નથી, બેંક બેલેન્સ નથી, પૈસો એક નથી, પાસે કઈ નથી, છતાં સુખનો ડગલો. એટલે જો પરથી સુખ થતું હોય તો સંયોગનો અભાવ છે તો એ દુઃખી હોય નહીં, વધારે તો એ તો દુઃખી નથી. આ તો એક ભ્રમણા થઈ ગઈ છે કે પર પદાર્થ હોય તો સુખી હું, એમ ભ્રમણા છે. શ્રી પ્રવર્તન સારજી શાસ્ત્ર, ગાથા 172, અલિંગ ગ્રહણના 20 વોલ્ટ, એના ઉપરના પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન, પાનું 44. જ્ઞાન ઉપયોગની એકાએક વૃદ્ધિનું કારણ કોણ એમ પ્રશ્ન કરે છે. ગૌતમ ગણધર પ્રભુ પાસે ગયા, તેમને પેલા જ્ઞાન ઘણું ઓછું હતું, ને ભગવાનના સમોસરણમાં ગયા, ભગવાનની વાણી સાંભળીને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન થયું. પૂર્વે મતિશુદ્ધ જ્ઞાન હતા ને થોડા સમયમાં 4 જ્ઞાનના ધણી થઈ ગયા, તો આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાનની વાણીમાંથી આવ્યું, નિમિત્ત ઉપર લક્ષતું કર્યું માટે આવ્યું એમ પ્રશ્ન થાય છે. કોઈ જીવને સામાન્ય મતિશુદ્ધ જ્ઞાન હોય ને પછી 2 ઘડીમાં પુરુષાર્થ કરી એકાગ્ર થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તો આટલો બધો વધારો ક્યાંથી આવ્યો? અહીં પણ સાંભળતા પહેલા જ્ઞાન ઓછું હોય છે ને શબ્દો ને વાણી કાને પડ્યા પછી જ્ઞાન વધે છે, તે વધારો વાણીમાંથી આવતો હશે. અજ્ઞાની કહે છે કે બધા આત્મામાં દ્રવ્ય ગુણ તો અનાદિ અનંત શુદ્ધ પરિપૂર્ણ ભર્યા છે, ને પર્યાયમાં પ્રગટતાનો વધારો દેખાય છે, તે નિમિત્ત આવે ત્યારે વધે છે, ને નિમિત્ત ના આવે તો વધતું નથી. પણ 44 છે. નીચે છેલ્લેથી પહેલો પારો, છેલ્લેથી. જ્ઞાની પુરુષો કહે છે કે ના, તે વધારો બાહ્ય કોઈ પદાર્થોમાંથી અથવા શુભ રાગમાંથી આવતો નથી, અંતરમાં જ્ઞાન શક્તિનો ભંડાર પડ્યો છે, તેમાંથી પોતાના પુરુષાર્થ વડે તે પ્રગટ થાય છે. જ્ઞાનની ભરતીના મોજા ચૈતન્ય સમુદ્રના મધ્ય બિંદુમાંથી ઉછરે છે, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે જેમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ શ્રીમદ રાજચંદ્રજીનો આધાર આપ્યો. સમુદ્રની અંદર ભરતી આવે છે તેનું કારણ શું છે? ઉપરથી ખૂબ વરસાદ પડ્યો માટે ભરતી આવી, નદીઓ ઘણી આવીને સમુદ્રમાં ભળે માટે સમુદ્ર ઉછળે ને ઉછળો છે? તો કે ના, ગમે તેટલી નદીઓ ભળી હોય ને ગમે તેટલો વરસાદ પડ્યો હોય તો પણ સમુદ્રની તે ભરતીને બહારના પાણીનું અવલંબન નથી, તે ભરતી તો સમુદ્રના મધ્ય બિંદુમાંથી આવે છે. તે ન્યાયે આ ચૈતન્ય સ્વભાવના મધ્ય બિંદુમાંથી જ્ઞાનની ભરતી ઉછરે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, તેમાં એકાગ્ર કરતા જે શક્તિઓ અંતર પડી છે તેમાંથી તે પ્રગટ થાય છે. કોઈ બાહ્યવાણી ભગવાન કે ગુરુ પ્રત્યેના શુભ રાગમાંથી તે વધારો આવતો નથી, તેને રાગ તથા શ્રવણનો આધાર નથી. તે જ્ઞાનના મોજા અંતર શક્તિ સ્વભાવ ચૈતન્ય સમુદ્રમાંથી ઉછળીને પ્રગટ થાય છે. જ્ઞાનની વૃદ્ધિ વખતે બાહ્ય પદાર્થો ઉપર માત્ર ઉપચાર કરવામાં આવે છે. એમ કહે છે કે જ્ઞાનની અંતર શક્તિમાંથી વ્યક્ત વૃદ્ધિ થાય છે ત્યારે એ જીવ ભગવાનના સમોસણમાં હોય કે શાસ્ત્ર વાંચતા હોય તો એના ઉપર આરોપ આવે કે ભગવાનની વાણી સાંભળી માટે 4 જ્ઞાન પ્રગટ થયા, શાસ્ત્ર વાંચ્યું માટે જ્ઞાન થયું. પણ ખરેખર એમ નથી, પણ અંદરમાંથી જ્ઞાનનો વિકાસ થાય છે ત્યારે એને નિમિત્ત ઉપર આરોપ આવે છે કે આનાથી આમ થયું, આનાથી આમ થયું, એ માત્ર કથન માત્ર છે, વ્યવહારથી કહેવામાં આવે છે, પણ ખરેખર શાસ્ત્રથી જ્ઞાન થતું નથી કે સાંભળવાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો આત્મામાંથી જ પ્રવાહેલું આવે છે. આત્મામાં એકાગ્ર થતાં, આત્મામાં લીન થતાં જ્ઞાન અંદરમાં શક્તિમાં ભંડાર ભર્યો છે એમાંથી આવે છે. એટલે નિમિત્તથી જ્ઞાન આવે છે, શાસ્ત્રથી જ્ઞાન આવે છે એમ શ્રદ્ધા કરવા જેવી નથી. શાસ્ત્રનું અવલંબન હોય, સાંભળવાનો ભાવ આવે, પણ શ્રદ્ધામાં એમ રાખવું જોઈએ કે મારું જ્ઞાન તો અંતરમાંથી પ્રગટ થશે, મારું જ્ઞાન ક્યાંય બહારથી આવવાનું નથી, એમ કાયમ માટે શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા એ પ્રમાણે રાખ્યા છતાં એને બહારનું અવલંબન આવી જાય, શાસ્ત્ર વાંચવાનો ભાવ સાંભળવાનો ભાવ આવે ખરો, પણ ત્યાંથી જ્ઞાન આવે છે એ શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધામાં એમ લેવું જોઈએ કે શક્તિની વ્યક્તિ થાય છે, જ્ઞાન અંદરથી આવે છે. જ્ઞાન જ્ઞેયોમાંથી પદાર્થોમાંથી નથી આવતું, કેમ કે પદાર્થોમાં કાંઈ જ્ઞાન નથી, જ્ઞાન તો અંદર ભંડાર ભીરો છે એમ. આ ચૈતન્ય સ્વભાવના મધ્ય બિંદુમાંથી જ્ઞાનની ભરતી ઉછળે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, તેમાં એકાગ્રતા કરતા જે શક્તિઓ અંતર પડી છે તેમાંથી તે પ્રગટ થાય છે. કોઈ બાહ્યવાણી ભગવાન કે ગુરુ પ્રત્યેના શુભરાગમાંથી તે વધારો આવતો નથી. તેને રાગ તથા શ્રવણનો આધાર નથી. તે જ્ઞાનમાં મોજા અંતરશક્તિ સ્વભાવ ચૈતન્ય સમુદ્રમાંથી ઉછળીને પ્રગટ થાય છે. હવે એનું બતાવો, જ્ઞાનની વૃદ્ધિ વખતે બાહ્ય પદાર્થો ઉપર માત્ર ઉપચાર કરવામાં આવે છે. આનાથી જ્ઞાન થયું, સાંભળવાથી જ્ઞાન થયું એમ માત્ર કથન કરવામાં આવે છે એમ. ગુરુએ વાણી ઉપદેશ આપ્યો માટે સમ્યક દર્શન થયું એ ઉપચારનું કથન છે. સમ્યક દર્શન થયું છે એ તો શુદ્ધાત્માનું અવલંબન લેતા થયું છે, પણ એ વખતે કયા યોગમાં જીવ હતો તો એ યોગથી એમ કહેવાય કે આનાથી થયું એમ ઉપચારનું કથન કરવામાં આવે છે. જેમ બેનો રોટલી કરે તો રોટલી તો એનાથી થાય છે, પણ ઉપનિમિત દેખીને ઉપચારથી એમ કહેવાય કે બેનને રોટલી કરી, કુંભારે ઘડો કર્યો, સોનીએ દાગીનો ઘડ્યો, એ માત્ર ઉપચારનું કથન છે. ખરેખર વાસ્તવિક એમાં એક ટકો સાચો નથી એમ. સોએ 100% ઉપાદાનથી કાર્ય થાય છે, સોનાના ઉપાદાનથી ઘાટ થાય છે, રોટલી ઘઉંના ઉપાદાનથી રોટલીની પર્યાય રૂપે થાય છે, એમ જગતના બધા પદાર્થો ઉપાદાન રૂપે સ્વશક્તિથી એની પર્યાયો પરિણમન થયા જ કરે છે. માત્ર અહીંયા નિમિત્ત દેખીને એમ કહેવાય કે આનાથી આ થયું, આનાથી આ થયું, એનાથી થયું નથી. માત્ર એનું જ્ઞાન કરાવે છે કે જ્યારે રોટલી થવાની હોય તે રોટલીના જાણકાર હોય, એ જ્યાં ઉપસ્થિતિ હોય ત્યાં વકીલ કે ડાક્ટર ન હોય, એટલું માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવે છે. હવે જ્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું ત્યાં એને ભ્રાંતિ થઈ ગઈ કે નિમિત્તથી થાય છે, એ ભ્રાંતિ છે, મોટું અજ્ઞાન છે. આ એક સાધારણ અજ્ઞાન નથી, મોટું અજ્ઞાન છે. જેમ કે પોતાના સ્વભાવમાંથી ખસીને રાગ થાય પર્યાયમાં, ત્યારે રાગ થાય ત્યારે કર્મનો ઉદય નિમિત્તપણે હોય છે, ચારિત્રમોહનો ઉદય નિમિત્તપણે કર્મનો હોય છે, એના ઉપર લક્ષ જાય છે પરિણતિનું. તો ચારિત્રમોહના ઉદયથી રાગ થયો એમ નથી ખરેખર, ચારિત્રમોહનો ઉદય તો એમાં નિમિત્ત માત્ર છે. રાગ તો એ પોતે પોતાના સ્વભાવથી ખસી ગયો, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં રહ્યો નહીં, ટેકોની અંદર, અને પરિણતિ પરનું લક્ષ કર્યું સ્વતંત્રપણે, ત્યારે રાગ સ્વતંત્રપણે એની પર્યાયમાં થયો, ત્યારે ઉપચારથી નિમિત્ત કોણ હતું, કોના ઉપર લક્ષ હતું કે કર્મ ઉપર, કર્મથી થયું એમ ઉપચારથી વ્યવહારથી માત્ર કહેવામાં આવે છે. પણ જડ કર્મ કાંઈ ક્રોધાદી જીવને કરાવતું નથી, ક્રોધ તો સ્વયં પોતે ક્ષમાનો ભાવ છોડીને ક્રોધરૂપે પરણમે છે, ત્યારે કર્મને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. એમ આખા જગતની અંદર જેટલી ક્રિયાઓ બધી ઉપાદાનની થઈ રહી છે એમાં એને અનુકૂળ નિમિત્ત હોય છે, અનુકૂળ નિમિત્ત દેખીને આનાથી આ થયું એમ બોલવામાં આવે છે, પણ એમ છે નહીં, એનાથી થતું નથી. ત્યારે આમ કેમ બોલવામાં આવે છે કે નિમિત્તનું જ્ઞાન કરાવે છે. ઉપાદાનની પર્યાય જ્યારે થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત કોણ હતું, એટલું માત્ર જ્ઞાન કરાવે છે. દાણા વાયા અને કોટા ફૂટ્યા, વરસાદ પડ્યો માટે ઝાડ થયું, તો કઈ ખોટી વાત છે. વરસાદથી એ કઈ ઝાડ થતું નથી વૃદ્ધિ, એની શક્તિની વૃદ્ધિ પોતાથી થાય છે. વરસાદને તો નિમિત્ત માત્ર કહેવામાં આવે છે, પણ તો એમ કે વરસાદ ન થયો હોત તો સુકાઈ જાત, પણ એ સુકાવાનું હતું ત્યારે એને વરસાદનું એ પ્રકારે યોગ નહોતો માટે એમ થયું, પણ એનાથી સુકાણું છે અને એનાથી લીલું થાય છે એ વાત 100% ખોટી છે. હવે આટલી બધી વાત છે કે બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, બે દ્રવ્યની સત્તા ભિન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કિંચિત માત્ર કરતું નથી. આ જૈન દર્શનનો મૂળ પાયો છે. જે જૈન સિવાય અન્ય મતિ ઈશ્વરને કરતા માને છે અને જૈનો આત્માને કરતા માને છે એ અજૈન છે, એ ખરેખર જૈન નથી. એ જૈન નથી. હું આ પુસ્તકને ફેરવું છું ને હલાવું છું એ હાવ ખોટી વાત છે. આ જયારે ઊંચું નીચું થવાનો એનો સકાળ છે, એનામાં શક્તિ છે, ત્યારે હાથને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. હાથ તો એને અડતો નથી, ઊંચું નીચું ક્યાંથી કરે. હા, આવી વાત અપૂર્વ છે. હવે એ લાયક હોય માને બેન, લાયક હોય જેનો હવે કાળ પાકી ગયો છે મોક્ષ જવાનો, એને અભિમાન છૂટી જાય કરતા બુદ્ધિનું કે હું કઈ કરતો નહીં, હું તો જ્ઞાતા છું, થાય એને જાણું પણ કરું નહીં, લોપ થઈ ગઈ હતી. અને કરતા બુદ્ધિનું ઝેર એટલું બધું હતું એમાં આ ગુરુદેવે વાત ધડાકો કર્યો. પેલા તો એવો ધડાકો કરતા હતા કે પેટ્રોલથી મોટર ચાલતી જ નથી ને, એવો ધડાકો કર્યો. બધા ધડાકા જ કરતા હતા, એટલે ધડાકો કરે તો ઉહાપો થાય કે આ શું નવી વાત, જગતમાં કોઈ કહેતું નથી, ક્રાંતિ કોઈ કહેતું નથી, પણ એક જ પુરુષ નીકળ્યો, કોઈ કહેતું નથી. લોઢું તપે અને હથોડો માર્યો માટે એ બેવડું વેડ્યું એ ખોટી વાત છે. હથોડો એનો આઈડિયો જ નથી, બેવડું વળવાનો એનો કાળ હતો. બોલો, પાણી ઊનું થયું કે અગ્નિથી ઊનું થયું જ નથી. એમ પેલા ધડાકા જ કર્યા, ધડાકા ઇરાદા બ્રોક કર્યા કે જગતને કઈક ઓવાપો થાય કે આ શું કહે છે, અને સમજવા માટે આવે, સમજવા માટે આવશે તો એને સમજાઈ જશે. કારણ કે એને તો ખાતરી હતી કે આ તો સર્વજ્ઞ ભગવાને જોયેલી અને કહેલી વાત છે કે પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈ કોઈનો કરતા હરતા મદદ કરતા કઈ છે જ નહીં. એટલું ખરું કે નિમિત્ત દેખીને કરતાપણાનો ઉપચાર કરવામાં આવે, એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. એમાં નિમિત્તનું જ્ઞાન કરાયું. કુંભારથી ઘડો નથી થયો, પણ ઘડાને કુંભારે કર્યો એમ ઉપચાર કથન કહેવાય. કેમ કે ઘડો થવાનો જયારે કા હતો એનો, ત્યારે એમાં એને અનુકૂળ નિમિત્ત હોય. અનુકૂળ નિમિત્ત એટલે ઘડો બનાવવાની ઈચ્છાવાળો જીવ જ ત્યાં નિમિત્ત હોય, ત્યાં વકીલ કે ડાક્ટર ન હોય. કેમ કે એને ઘડો બનાવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ નથી, માટે એને નિમિત્ત કરતાનો આરોપ ના આવે. જેને ઘડો બનાવવો એવું અહંકાર થયું છે, એની ઉપસ્થિતિ છે, એની ઉપસ્થિતિમાં એની મેળવેલ ઘડો થયો, પણ એની ઉપસ્થિતિ દેખીને ઘડાને કુંભારે કર્યો. કેમ કે એનો અહંકાર છે ને, એટલે કર્યો એમ ઉપચારથી કહેવામાં આવે છે. એમ જીવ અજ્ઞાન ભાવે રાગ રૂપે પ્રણમે તો 7 કે 8 પ્રકારના કર્મ મંદાય. તો એમ કહેવાય કે જીવ કર્મને માંધે છે. જ્ઞાનાવરણ કર્મને માંધ્યું, મોહની કર્મને જીવે બાંધ્યું, પણ જીવે કર્મનો બંધ નથી કર્યો. કર્મનો બંધ તો કર્મથી થાય છે, પણ અહીંયા એ રાગ રૂપે પ્રણમે છે અજ્ઞાન ભાવે, તો એનું નિમિત્ત અનુકૂળ નિમિત્ત છે. ને કર્મના બંધમાં વિતરાગ ભાવ નિમિત્ત ન થાય, કર્મનો બંધ થાય ત્યારે રાગ નિમિત્ત થાય. તો રાગનું નિમિત્ત પણ દેખી અને આત્માએ કર્મ માંધા એમ ઉપચારથી વ્યવહારથી ખોટું કથન છે, સાચું કથન નથી. એમ આત્મા સ્વભાવમાં ઠરી ગયો અને 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો. 4 ઘાતી કર્મનો અભાવ થવાનો એનો દિવસ હતો, એનો કાળ હતો, સકાળ હતો, અને અહીંયા એનો અભાવ થયો, અહીં સ્વભાવમાં થઈ ગયો. તો કે ભગવાને 4 ઘાતી કર્મના નાશ કર્યા. હવે ક્યાં 4 ઘાતી કર્મના નાશ કરવા જાય કે પોતાના સ્વભાવમાં ઠેર્યા છે. તો પણ યોગાનુયોગ એમ છે કે અહીંયા શુદ્ધિ જયારે વિતરાગતા પૂરી પ્રગટ થઈ ત્યારે એનું નિમિત્ત પામીને ત્યાં કર્મનો અભાવ થાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતા કર્મનો ઉપચાર કરવામાં આવે છે. પણ કરતા કર્મને ઉપચાર ન ગણતા એને વાસ્તવિક ગણી લીધું છે, ભ્રમ થઈ ગયો. એ ભ્રમ છે, મોટો સંસાર છે. નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવ્યો કે આ દૂધી સમારી શું હવે એ દૂધીના કટકા થાય છે એમાં ચાકુ નિમિત્ત છે, બેનનો હાથ નિમિત્ત છે, એ તો નિમિત્ત માત્ર છે, કટકા થવાનો એનો સકાળ હતો ને થયો છે. પણ આજરા આકરો લાગે એવું છે, પણ અભિમાન છે ને એ ઉતારવા દેવું છે. હા થયું ને મેં જાણ્યું એમ એમ કટકા થવાના હતા અને છરી હાલી હાથ હાલ્યો એ ક્રિયા થઈ એનો હું જાણનાર છું. હાથનો હલાવનાર નહીં, છરીથી કાપનાર નહીં, એ અહીંયા કટકા થયા છરી એને નિમિત્ત છે, મારો હાથ નિમિત્ત છે, એ બધી જે સંયોગ છે એનો હું જાણનાર છું, પણ હું એનો કરનાર નથી. આ પેલો પાઠ મારો કરતાપણાની બુદ્ધિ જે અહમ બુદ્ધિ છે, અને જ્યાં કરતાપણું ત્યાં એને મારાપણું હોય, મારાપણું હોય અહીંયા કરતાપણું હોય, કરતાપણાને મારાપણાને અવિનાભાવ સંબંધ છે. એમ આ મારું છે એમ થયું અહીંયા કરતાપણાની બુદ્ધિ આવે, મારું પણું છૂટું કરતાપણું છૂટું એ જ્ઞાતા થઈ ગયો. જાણું છું રસોઈ થઈ એને જાણ્યું મેં, હું એને કરનાર નથી. આ મેં બહુ ધ્યાન રાખ્યું માટે આ ગોરપાપડી સારી થઈ, હરામ એ વાતમાં કઈ માલ નથી. મુનિતબેન કઈ નથી, ઈ એના પરમાણુથી થવા કાળે થયું છે. ધ્યાન બહુ રાખીને બગડી જાય કઈ, જો કરતા હોય તો હરકું થવું જોઈએ ને. હા તો નથી થતું, તો એનાથી વિચાર કરે તો એને બોધપાઠ મળી જાય કે ખરેખર મારું અભિમાન છે, બાકી હું એનો કરનાર નથી. ઈચ્છીએ છતાં થાય છે બસ. આ ચશ્મા આવી ગયા, મોતીઓ આવે દાખલા તરીકે, એ કઈ ઈચ્છા નથી જતા આવે, કઈ ઈચ્છા મરવાની ઈચ્છા નથી, આવી જાય મૃત્યુ થઈ જાય છે, શરીરમાં તાવ આવે, બીમારી આવે, કઈ ન અટકે, ખાલી ચડી જાય તો ના બે જવું પડે, કઈ આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાતા છે, કરવા પણ એ આત્માનો સ્વભાવ નથી, બસ એનો સંસાર છે. બસ તો આપણે કરવું જ જોઈએ ને, આપણે સંસારનો નાશ કરવો છે ને, હવે સંસાર ક્યાં રાખવો છે. ખલાસ તો એ જ્ઞાની થઈ ગયો, ગૃહસ્થ અવસ્થામાં એ જ્ઞાની થઈ ગયો, જ્ઞાતા રૂપે પરિણમે છે એને શાંતિ અંદરમાં. મારો બસ એટલે મારાપણું છે ને એ સંસાર છે. જ્ઞાનની વૃદ્ધિ વખતે બાહ્ય પદાર્થો ઉપર માત્ર ઉપચાર કરવામાં આવે છે. પાનો 45 નીચે છેલ્લો પારો. કોઈ કહે કે શાસ્ત્રો વાંચ્યા માટે જ્ઞાનની વૃદ્ધિ થઈ, વળી શાસ્ત્રમાં પણ લખાણ આવે કે શિષ્ય વિનયથી ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય, એમ વ્યવહારના કથનો આવશે ખરા. વ્યવહારના કથન આવે કે શિષ્ય ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય, નિશાળે જાઓ છોકરાઓ તો જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને ગુરુ વિના જ્ઞાન ન થાય, એ બધું વ્યવહારના કથન છે. પણ જ્ઞાન તો તમારાથી થયું છે, બીજાને નિમિત્ત માત્ર કહેવાય, કરતા નહીં નિમિત્ત માત્ર. એટલે નિમિત્ત માત્ર એ વખતે કોણ નિમિત્ત હતું, મને સમજણ જયારે થઈ ત્યારે એમાં કોણ નિમિત્ત હતું, નિમિત્ત તરીકે બસ 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 કરતા નહીં, એનાથી જ્ઞાન નથી થયું, નિમિત્ત તરીકે. એટલે નિમિત્ત જ્ઞાન થયું કે મને આ જ્ઞાન થયું, સમજણ નહોતી અને આટલી સમજણ પેલા નહોતી ને હવે થઈ, તો એમાં આ જીવ નિમિત્ત છે, બસ એટલું જ. પોતાથી થાય છે, સમજણ કોઈ આપતું નથી, કોઈ સમજણ આપી શકે નહીં, પોતાથી અંદરમાંથી ઉકેલ થાય, ભૂલ નીકળતી જાય, ભૂલ ભાંગતી જાય, જ્ઞાન વધતું જાય, પેલા નહોતું સમજાતું હવે સમજાવવા માંડ્યું, પોતાથી સમજાય છે. ત્યારે શાસ્ત્રને કોઈ કહેનારને નિમિત્ત માત્ર કહેવામાં આવે, કોઈ કોઈનાથી સમજતું નથી, કોઈ કોઈને સમજાવી શકતું નથી, સમજે તો અને બીજાને નિમિત્ત કહેવાય, બસ પોતાથી સમજે તો. તીર્થંકર ભગવાનની વાણી છૂટે છે, કેટલાક સમજીને પામી જાય છે અને કેટલાક નથી સમજતા. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. જો એનાથી જ્ઞાન થતું હોય તીર્થંકર થી તો બધાને જ્ઞાન થવું નહીં. આપણે સભામાં જઈ આવ્યા છે અનંતવાર, આપણે કોરે કોરા બહાર નીકળ્યા. એનું કારણ કે એ કઈ એનાથી થતું હોય તો બધા પામી જાત. અનંતવાર તીર્થંકરની સભામાં આજીવ જઈ આવ્યો છે. કેમ કે અનાદિનો આ રખડે ચારે અનંત 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 કાળથી રખડે. ઓહો હો, જયારે પોતાથી સમજે ત્યારે બીજાને નિમિત્ત કહેવાય. કોઈ કહે કે શાસ્ત્રો વાંચ્યા માટે જ્ઞાનની વૃદ્ધિ થઈ, વળી શાસ્ત્રમાં પણ લખાણ આવે કે શિષ્ય વિનયથી ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય, ગુરુ ગમે ભણે તો જ્ઞાન વધે, એમ બધું આવે ખરું લખાણ. વળી કુંકુંદાચાર્ય ભગવાન પણ કહે છે કે ગુરુની કૃપાથી અમોને આ જ્ઞાન વૈભવ મળ્યો છે. લ્યો, કુંકુંદાચાર્ય ભગવાન પણ પોતે કહે છે કે અમને ગુરુની કૃપાથી આ જ્ઞાન પ્રાપ્ત થયું. એમ આ બધા કથનો વ્યવહારના છે. પોતાના કારણે શુદ્ધ સ્વભાવમાંથી જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે ગુરુ શાસ્ત્ર આદિને નિમિત્ત કહી ઉપચાર કહે કરે છે. તે બાહ્ય નિમિત્ત માત્ર છે, ખરેખર તો તે બધું જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે. કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન અંતરથી પ્રગટ થાય છે તો આ મન નથી. જીવને શુભ રાગ હોય ત્યારે તે પદાર્થો ઉપર લક્ષ જાય છે, પોતે જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે તે પદાર્થોને નિમિત્ત કહેવાય છે, નિમિત્ત માત્ર છે. ઉપયોગનું સ્વરૂપ, જેવી રીતે જે આત્મા ઇન્દ્રિયોથી જાણવાનું કામ કરે છે તેને આત્મા કહેવાતો નથી, તેમજ જે આત્મા પોતાને પુણ્યવાળો માને તેને આત્મા કહેવાતો નથી. તેવી રીતે જે ઉપયોગ પોતાના જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી પરનું એટલે દેવશાસ્ત્ર ગુરુ વગેરે બાહ્ય નિમિત્તોનું વાણીનું અથવા શુભ રાગનું અવલંબન લે છે તેની અહીં ઉપયોગ જ કયો નથી. જે આત્મા ઇન્દ્રિયોનું લક્ષ છોડી અતિન્દ્રિય સ્વભાવનું લક્ષ કરે છે, વળી જે પોતાને પુણ્યપાપ રહિત શુદ્ધ જાણે છે તે જ આત્મા છે, તેવી રીતે દેવશાસ્ત્ર ગુરુ વાણી તથા શુભ રાગ તથા અનંતા પર પદાર્થોનું અવલંબન છોડી પોતાના જ્ઞાન સ્વભાવમાં જે ઉપયોગ એકાગ્ર થાય તેને જ ઉપયોગ કહેવામાં આવે છે. અહીં આઠમા બોલમાં એમ કહ્યું કે અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, ગ્રહણ એટલે બહારથી લાવવું, એટલે જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ ક્યાંય બહારથી થતી નથી. એમ ઉપયોગરૂપ જે જ્ઞેય તેનો સ્વભાવ તું જાણ. તેથી આત્મા ક્યાંય બહારથી જ્ઞાન લાવતો નથી, એમ તારા સ્વજ્ઞેયને જાણ. નવમો બોલ, વીસ બોલ છે એમાં નવમો બોલ. તારો જ્ઞાન ઉપયોગ કોઈ હરી શકતો નથી એમ તું જાણ. ઓલામાં એમ હતું કે બહારથી ઉપયોગ આવતો નથી, અને જેને ઉપયોગ પ્રગટ થઈ ગયો શુદ્ધ ઉપયોગ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, જેની દશા પ્રગટ થઈ ગઈ, એ ઉપયોગને કોઈ બહારનો પદાર્થ નાશ કરી શકતું નથી, એને કોઈ હરણ કરી શકતું નથી. ઓમાં એમ હતું કે ઉપયોગ બહારથી લવાતો નથી. હવે કહે છે કે જેને ધર્મ પ્રગટ થઈ ગયો એ ધર્મનો નાશ કોઈ કરી શકતું નથી. એમ લિંગનું એટલે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માનું જ્ઞાન હરી શકાતું નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનીની ઉપયોગ સંબંધી ભ્રમણા. અજ્ઞાની માને છે કે ઘરમાં છોકરાએ ખખડાટ કર્યો માટે મારું જ્ઞાન ખસી ગયું, શરીર રોગવાળું થયું તેથી જ્ઞાન ઘટી ગયું, ધ્યાનમાં બેઠો હતો ત્યાં તલવારથી શરીરને કોઈ મારવા આવતા મારો ઉપયોગ ઘીણો થઈ ગયો, અમારે તો ઘણું ધ્યાન કરવું હતું પણ ભાઈ શું કરીએ, બૈરા છોકરા કોલાહલ કરે છે ને, છોકરાઓ વાજા વગાડે છે તેથી અમારો ઉપયોગ ખસી જાય છે, પરિસહો આવે છે ત્યારે અમારો ઉપયોગ કામ કરતો નથી, सात्विक खोराक लेवाय त्यां सुधी उपयोग सारो रहे, पण हलको खोराक खवाय त्यां उपयोग खराब थई जाय छे। कानमां कीड़ा खरे तेवी गाळो सांभळवाथी उपयोग खसी जाय छे। शरीरनું સંગ્રહણ મજબૂત હોય તો ઉપયોગ સારું કામ કરે। આવી રીતે અનેક પ્રકારની ઉપયોગ સંબંધી ભ્રમણા અજ્ઞાની સેવે છે। આ અજ્ઞાનીના ભ્રમણાના બધા ખુલાસા કર્યા। અજ્ઞાનીઓ આમ માને છે, ઉપયોગરૂપી ધન કોઈ હરી શકતું નથી। જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એ ધર્મના પરિણામને કોઈ હરી શકતું નથી, એટલે કોઈ એનો નાશ કરી શકતું નથી। આ બધી અજ્ઞાનીની ભ્રમણા છે। બહારના પદાર્થો જળ અથવા ચેતનનો આત્મામાં અત્યંત અભાવ છે, તે આત્માના ઉપયોગને કેવી રીતે અણી શકે, ન જણી શકે। અનુકૂળ સંયોગોથી જ્ઞાન ઉપયોગ વધે અને પ્રતિકૂળ સંયોગોથી ઘટે। વળી જળ કર્મ મંદ પડે તો ઉપયોગ વધે અને કર્મનો ઉદય આકરો આવે તો ઉપયોગ હીણો પડી જાય, એવું ઉપયોગનું સ્વરૂપ છે જ નહીં। જ્ઞાનાવરણ કર્મનો આકરો ઉદય આવ્યો માટે જ્ઞાન બીડાઈ ગયું, એ વાત ખોટી છે। જ્ઞાન બીડાવવાનો જયારે સ્વકાર છે ત્યારે સામે એવો નિમિત્ત પ્રતિકૂળ સંયોગ નિમિત્ત માત્ર હોય છે, તેમ કહેવાય કે કર્મનો ઉદય આવ્યો માટે જ્ઞાન હીણું થઈ ગયું। પણ જ્ઞાન કોઈ પરપદાર્થ હીણું થતું નથી, વૃદ્ધિ થતું નથી, એમ હીણું થતું નથી। એમ લોકોમાં કહેવાય છે કે ચોરો કોઈની અમુક ચીજો લૂંટી ગયા, હરી ગયા, તેમાં ઉપયોગરૂપ ધન કોઈ લૂંટી લેતું હશે? તો કે ના, જ્ઞાન ઉપયોગરૂપી ધન એટલે ધર્મ કોઈથી હરાતું નથી કે કોઈથી લૂંટાડતું નથી। ધર્મનો નાશ કોઈ કરી શકતું નથી। ધર્મ પ્રગટ થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામો, તે કોઈની શક્તિ નથી કે નાશ